નમસ્કાર, આકાશવાણી સમાચાર જયેશ વેગડા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે યુદ્ધ જેવી મુશ્કેલ પરિસ્થિતિઓમાં ભારતની નીતિઓ, વ્યૂહાત્મક વિચારસરણી અને ક્ષમતાઓને વિશ્વએ માન્યતા આપી. આસામ, કેરલમ અને પુડુચેરી વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારીપત્રોની આજે ચકાસણી કરાશે. ચૂંટણી પ્રચાર વેગવંતો બન્યો. પશ્ચિમ બંગાળમાં એસઆઈઆર અંગે અદાલતના નિર્ણય બાદ ચૂંટણી પંચે ગઈકાલે રાત્રે પ્રથમ પૂરક મતદાર યાદી જારી કરી. કોલંબિયાનું એક લશ્કરી પરિવહન વિમાન આજે ઉડાન ભર્યા બાદ તરત જ દુર્ઘટનાગ્રસ્ત ઓછામાં ઓછા 77 લોકોને બચાવી લેવાયા. અને પહેલી રાષ્ટ્રીય ઇન્ડોર એથ્લેટિક્સ ચેમ્પિયનશીપનો આજથી ભુવનેશ્વરના કલિંગા સ્ટેડિયમ ખાતે આરંભ થશે. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવ વચ્ચે ભારતનો અભિગમ સંબંધો બનાવવાની, નિર્ણાયક પગલાં લેવાની અને કટોકટીની પરિસ્થિતિઓનો અસરકારક રીતે ઉકેલવાના સફળ સંચાલન કરવાની દેશની મજબૂત ક્ષમતાને ઉજાગર કરે છે. ગઈકાલે સાંજે નવી દિલ્હીમાં એક ખાનગી મીડિયા જૂથ દ્વારા આયોજિત સમિટને સંબોધન કરતાં તેમણે જણાવ્યું હતું કે
ભારત હર આપદા કા સામના કરતા હુએ આગે બઢ રહા હે. ઇસ સમય યુદ્ધ કી પરિસ્થિતિઓ મે ભી ભારત કી નીતિ ઓર રણનીતિ દેખકર દુનિયા કે અનેકો દેશ હેરાન હૈ. 28 ફરવરી સે દુનિયા મે જો ઉથલપુથલ મચી હૈ, ભારત પ્રગતિ કે વિકાસ કે વિશ્વાસ કે સંકલ્પ કે સાથ આગે બઢ રહા હે.
પ્રધાનમંત્રીએ કહ્યું કે વિશ્વએ યુદ્ધ જેવી મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ ભારતની નીતિઓ, વ્યૂહાત્મક વિચારસરણીઓ અને ક્ષમતાઓને માન્યતા આપી છે. પ્રધાનમંત્રી મોદીએ એમ પણ કહ્યું કે ભારત અખાતી દેશોથી લઈને ગ્લોબલ વેસ્ટ, ગ્લોબલ સાઉથ અને તેમના પાડોશીઓ સુધી દરેક માટે એક વિશ્વસનીય ભાગીદાર તરીકે ઉભરી આવ્યું છે. પ્રધાનમંત્રીએ ખાતરી આપી હતી કે સરકાર ઇંધણ, ખાતર અને આવશ્યક ચીજવસ્તુઓની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે તમામ પગલાં લઈ રહી છે, જેથી સામાન્ય નાગરિકોને ઓછામાં ઓછી મુશ્કેલીઓનો સામનો કરવો પડે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે ગઈકાલે અમેરિકાના વિદેશમંત્રી માર્કો રૂબિયો સાથે ટેલિફોન પર વાતચીત કરી હતી. તેમણે સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે તેમની વાતચીત પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષ અને આંતરરાષ્ટ્રીય અર્થતંત્ર પર તેની અસર પર કેન્દ્રિત હતી. ડોક્ટર જયશંકરે કહ્યું કે બંનેએ ઉર્જા સુરક્ષા સંબંધિત ચિંતાઓ પર પણ ચર્ચા કરી હતી. વિદેશમંત્રીએ ગઈકાલે સાઉદી અરેબિયા અને સંયુક્ત આરબ અમીરાત સહિત અખાતી સહકાર પરિષદના સભ્ય દેશોના રાજદૂતો સાથે પણ મુલાકાત કરી હતી. સાઉદી અરેબિયા અને સંયુક્ત આરબ અમીરાતમાં જ આશરે 80 લાખ ભારતીયો રહે છે. બેઠકમાં બહેરીન, ઓમાન, કુવૈત અને કતારના રાજદૂતો પણ ઉપસ્થિત રહ્યા હતા. વિદેશમંત્રીએ સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે તેમણે અને 6 રાજદૂતોએ પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષ અંગે ચર્ચા કરી હતી. ડોક્ટર જયશંકરે આ ક્ષેત્રમાં ભારતીય સમુદાયને સતત સમર્થન બદલ આભાર માન્યો હતો. આ અગાઉ વિદેશમંત્રીએ શ્રીલંકાના વિદેશમંત્રી વિજેતા હેરથ સાથે પણ વાતચીત કરી હતી અને પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષના પરિણામોની ચર્ચા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે ભારત પાડોશી પ્રથમ અને વિઝન મહાસાગર માટે પ્રતિબદ્ધ છે. આસામ, કેરલમ અને પુડુચેરી વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારીપત્રો ચકાસણી આજે થશે. ઉમેદવારીપત્રો ભરવાનું ગઈકાલે પૂર્ણ થયું. ઉમેદવારીપત્રો પાછા ખેંચવાનો છેલ્લો દિવસ ગુરૂવાર છે. બંને રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશમાં એક તબક્કામાં મતદાન આગામી મહિનાની 9 તારીખે થશે. મતગણતરી 4 મહિના રોજ થશે. દરમિયાન કેરલમ વિધાનસભા ચૂંટણી માટે ગઈકાલે ઉમેદવારીપત્ર ભરવાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ રાજ્યમાં ચૂંટણી પ્રચાર વેગવંતો બન્યો છે. સાંભળીએ અમારા સંવાદદાતાનો અહેવાલ.
नामांकन दाखिल करने की प्रक्रिया पूरी होने के बाद केरल में चुनाव प्रचार तेज हो गया है. तीनों प्रमुख राजनीतिक दलों के नेताओं ने प्रचार अभियान को गति दे दी है. मुख्यमंत्री पिनरई विजयन, विपक्ष के नेता वीडी सतीशान और भाजपा प्रदेश अध्यक्ष राजीव चंद्रशेखर उन प्रमुख नेताओं में शामिल है जो आने वाले दिनों में चुनाव प्रचार में हिस्सा लेंगे. कई राजनीतिक दलों के वरिष्ठ नेताओं के भी चुनाव प्रचार करने की उम्मीद है. नामांकन पत्र वापस लेने की अंतिम तिथि समाप्त होने के बाद बृहस्पतिवार को उम्मीदवारों की अंतिम सूची सामने आएगी. स्मृति एम पुलुरुथी की रिपोर्ट के साथ मैं अमीशा.
પશ્ચિમ બંગાળમાં એસઆઈઆર અંગે અદાલતના નિર્ણય બાદ ચૂંટણી પંચે ગઈકાલે રાત્રે પ્રથમ પૂરક મતદાર યાદી જારી કરી છે. દરેક બૂથ માટેની યાદી ચૂંટણી પંચની વેબસાઇટ પર લગભગ 11:55 ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. પૂરક યાદીમાં એવા મતદારોના નામ સામેલ છે જેમના કેસ સર્વોચ્ચ અદાલતના નિર્દેશ બાદ ન્યાયિક અધિકારીઓ દ્વારા નક્કી કરવામાં આવ્યા છે. મુખ્ય ચૂંટણી અધિકારી મનોજકુમાર અગ્રવાલે જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં આશરે 29 લાખ નામોનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાંથી કેટલા નામો પ્રથમ પૂરક યાદીમાં સામેલ છે અને કેટલાને દૂર કરવામાં આવ્યા હતા તે તાત્કાલિક જાણી શકાયું નથી. અગાઉ 28 ફેબ્રુઆરીએ પ્રકાશિત અંતિમ મતદાર યાદીમાંથી આશરે 60 લાખ નામો નિર્ણય બાકી તરીકે ચિહ્નિત કરવામાં આવ્યા હતા. ભારતીય રાષ્ટ્રીય ધોરીમાર્ગ સત્તામંડળ દ્વારા પ્રાયોજિત ધોરીમાર્ગ ઇન્ફ્રા ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ આજે બોમ્બે સ્ટોક એક્સચેન્જ BSEમાં નોંધાશે. માર્ગ વાહન વ્યવહાર અને ધોરીમાર્ગ મંત્રાલયે જણાવ્યું હતું કે માર્ગ વાહન વ્યવહાર અને ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરી અને મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ આ નોંધણી કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. આ પહેલ રાષ્ટ્રીય ધોરીમાર્ગ ક્ષેત્રમાં જાહેર ભાગીદારી વધારવા અને દેશમાં ઇન્ફાસ્ટ્રક્ચર ફાઇનાન્સિંગ સિસ્ટમને મજબૂત બનાવવા માટે મહત્વપૂર્ણ છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. કોલંબિયાનું એક લશ્કરી પરિવહન વિમાન આજે દેશના દક્ષિણ પશ્ચિમ ભાગમાં ઉડાન ભર્યા બાદ તરત જ દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. મૃતકોની ચોક્કસ સંખ્યા હજુ સુધી જાણી શકાઈ નથી. ઓછામાં ઓછા 77 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. સંરક્ષણ મંત્રી પેડ્રો સાંચેઝે સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે સૈનિકોને લઈ જતું વિમાન પેરુ અને ઇક્વાડોરની સરહદે આવેલા એમેઝોનિયન પ્રાંતના પુર્ટો લેગુઇઝોમામાં દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. કોલંબિયાના વાયુસેનાના કમાન્ડર કાર્લોસ ફર્નાન્ડો સિલ્વાએ એક વિડીયો જાહેર કરીને જણાવ્યું હતું કે હર્ક્યુલસ C-130 વિમાનમાં 125 લોકો સવાર હતા, જેમાં 114 સૈનિકો અને 11 ક્રૂ સભ્યોનો સમાવેશ થાય છે. કમાન્ડર સિલ્વાએ જણાવ્યું હતું કે દુર્ઘટનાગ્રસ્ત સ્થળ પર બચાવ કામગીરી દરમિયાન ઓછામાં ઓછા 77 લોકોને જીવતા બચાવી લેવામાં આવ્યા હતા. ન્યૂયોર્કના લાગાડિયા હવાઈ મથકના રનવે પર થયેલી વિમાન દુર્ઘટનામાં 2 પાયલટ માર્યા ગયા અને ઘણા ઇજાગ્રસ્ત થયા. આ દુર્ઘટના બાદ એર કેનેડાના CEO મિશેલ રૂસોએ હેલ્પલાઇન અને ખાસ સહાય ટીમની જાહેરાત કરી. રવિવારે મોડી રાત્રે મોન્ટ્રિયલથી આવી રહેલ એક એર કેનેડા એક્સપ્રેસ વિમાન રનવે પાર કરતી વખતે પોર્ટ ઓથોરિટીના ફાયર એન્જિન સાથે અથડાયું હતું અને આ અકસ્માત થયો હતો. પહેલી રાષ્ટ્રીય ઇન્ડોર એથ્લેટિક્સ ચેમ્પિયનશીપનો આજથી ભુવનેશ્વરના કલિંગા સ્ટેડિયમ ખાતે આરંભ થશે, જે દેશના ટ્રેક એન્ડ ફિલ્ડ સ્પર્ધામાં એક નવા અધ્યાયની શરૂઆત કરશે. 2 દિવસીય સ્પર્ધામાં 97 મહિલાઓ સહિત 278 ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. આયોજકોના જણાવ્યા અનુસાર આ ચેમ્પિયનશીપ ભારતમાં ઇન્ડોર એથ્લેટિક્સ કેલેન્ડરને મજબૂત બનાવવા અને સિઝનની શરૂઆતમાં ખેલાડીઓને સ્પર્ધાની તકો પૂરી પાડવાના ઉદ્દેશથી શરૂ કરવામાં આવી રહી છે. હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે મિત્તલ પટેલ.
આજે મોટાભાગના અખબારોએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના લોકસભામાં પશ્ચિમ એશિયાની સ્થિતિ અંગેના સંબોધન તેમજ ટ્રમ્પની યુદ્ધ વિરામ અંગેની પહેલના સમાચાર પ્રથમ પાને છાપ્યા છે. ગુજરાત સમાચાર લખે છે, ઈરાનમાં પાવર પ્લાન્ટ પર 5 દિવસ હુમલા નહીં, ટ્રમ્પ. દિવ્ય ભાસ્કર લખે છે, ટ્રમ્પનો યુદ્ધ વિરામ, ઈરાનનો ઇનકાર. નવગુજરાત સમય લખે છે, મંત્રણાના બહાને ટ્રમ્પની પીછેહઠ, ઈરાનનો ઇનકાર. સંદેશ લખે છે, પશ્ચિમ એશિયાની સ્થિતિ ચિંતાજનક, મોદી. આ ઉપરાંત સ્થાનિક સમાચારોમાં પેટ્રોલ ખૂટી પડવાની અફવાથી રાજ્યભરના પેટ્રોલ પંપ પર થયેલી અરાજકતાના સમાચારો પણ તસવીર સાથે છપાયા છે.
અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે યુદ્ધ જેવી મુશ્કેલ પરિસ્થિતિઓમાં ભારતની નીતિઓ, વ્યૂહાત્મક વિચારસરણી અને ક્ષમતાઓને વિશ્વએ માન્યતા આપી. અસમ, કેરલમ અને પુડુચેરી વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારીપત્રોની આજે ચકાસણી કરાશે. ચૂંટણી પ્રચાર વેગવંતો બન્યો. પશ્ચિમ બંગાળમાં SIR અંગે અદાલતના નિર્ણય બાદ ચૂંટણી પંચે ગઈકાલે રાત્રે પ્રથમ પૂરક મતદાર યાદી જારી કરી. કોલંબિયાનું એક લશ્કરી પરિવહન વિમાન આજે ઉડાન ભર્યા બાદ તરત જ દુર્ઘટનાગ્રસ્ત, ઓછામાં ઓછા 77 લોકોને બચાવી લેવાયા. અને પહેલી રાષ્ટ્રીય ઇન્ડોર એથ્લેટિક્સ ચેમ્પિયનશીપનો આજથી ભુવનેશ્વરના કલિંગા સ્ટેડિયમ ખાતે આરંભ થશે. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.